24 જમાતનો મેરાપ મુસ્પર્શાને બરડાના ગુપ્ત કોચર બતાવી દઈને નાગવજીર નગર તરફ વર્યો ત્યારે જુદા પડતા મુસ્પરે એક જ ઉદ્ગાર કાઢ્યો, તમારી અમ્મા તમને મળી ગઈ દોસ્ત? મારી અમ્મા ગુજરાત મને પણ મળી ગઈ, પણ હવે તો જલ્દી જામનગર આવીશ. તમારી અમ્માના મોંમાંથી બેટા એટલો બોલ સાંભળવાને માટે, કેમ કે ગુજરાત તો બાપડી મૂંગી છે, એના કલેજાના બોલ હું સાંભળી શકતો નથી. એકવાર કોઈકને મોંથી બેટા શબ્દ સાંભળવો છે, એટલું કંઈ જોશથી પંજામાં પંજો ભીસી મુસ્પર કોતરોમાં ઉતરી ગયો. વર્તા દિવસના સૂર્યાસ્તે નાગવજીર નગરને માર્ગે છેક વર્તુ નદીના વેણમાં પોતાના ઘોડાને પાણી ઘેરી રહ્યો હતો. ઘોડાની લગામ હાથમાં પરોવીને પોતે પાણી પીધું. પાણી પીને ઊભો થયો ત્યારે તેણે સૂર્યાસ્ત પછીના શરૂ થતા અંધારામાં પોતાની સામે ચોમેરથી 4-5 બંદૂકો મંડાતી જોઈ. એ ક્ષણનો થળકાત અનુભવીને પછી પોતે ખામોશ રાખતો ઊભો રહ્યો. ન બંદૂકવાળા બોલતા હતા કે ન બોલતો હતો નાગ. આ મૌન 2-3 ઘડી ટક્યું. પછી બંદૂકધારીઓમાંથી એકે કહ્યું, ઉડા દેવે? તો પછી કોની વાટ જુઓ છો? નાગે જવાબ આપ્યો, મારે ખાપણની કે કફનની બેમાંથી એકેયની જરૂર નથી. કોણ છો? ફોજનો આદમી છું. કોની ફોજનો? છાયાના જેઠવાર રાજની. નગરની નહીં? ના, એ અમારા દુશ્મન ગણાય. તે સાંભળી છે વાત? સેની? માજી સુલતાન મુસ્પર આ તરફ નીકળ્યાની. તમે કોણ છો? એના માણસો છો ને? થોડીક વાર ખચકાઈ રહીને બંદૂકદારોએ કહ્યું, હા, એ ક્યાં ગયા ખબર છે? આલેચને ડુંગરે, હેડંબાને હિંચકે, મને મળ્યા હતા. થોડાક યુવાનો ભલામણ કરતા ગયા કે મુસ્પર્શાના માણસો મળે તો કહેજે. આલેચને ડુંગરે છીએ અમે. બરડામાં નહીં? ના, બરડો તો ક્યાંય છેટો રહ્યો. આ તો આજ સવારે જ આલેચમાં ઉતર્યા. આલેચનો માર્ગ કયો? અહીંથી બાણવાડ આવશે અને ત્યાંથી માર્ગ ડાબો મરડાશે, સીધા હેમ્બાને હિંચકે જઈ ઊભા રહેશો તમે. તું કઈ બાજુ જાય છે જુવાન? ખોટું કહું કે ખરું? ખરું કહીશ તો બક્ષિસ દઈશું. ત્યારે હું એ જ લાલચે અહીં આટા મારું છું. મુસ્પર્શાના માણસો હોય તેને ખબર દેવા. ઠીક, આ બાજુ જેટલા નીકળે તેટલાને આલોચને ડુંગરે જ રવાના કરીશ દોસ્ત? કરું હું, પેટને ખાતર કહો તે કરું. પેટમાં ઠંડક કરજે. આ લે. અશરફીઓના 5 સિક્કા એના હાથમાં શેરવીને 5-10 ઘોડે સવારો આગળ નીકળી ગયા. નાગને એટલી જ અબરખા રહી ગઈ કે અંધારે એની ખુશાલી જોનાર કોઈ હતું નહીં. એણે ઘોડે ચડીને માર્ગ મળી લીધો. એ જૂઠું બોલ્યો હતો. મુસ્પરને શોધવા નીકળેલા એ શત્રુ હતા એ ખાતરી એને થઈ ચૂકી હતી. એણે 5-6 જાસૂસોને ટડલે ચડાવી દીધા. જીવનમાં સૌ પહેલી ચતુરાઈ સાબિત કર્યાની એ રાત્રિએ એને પિતાનો ટોણો યાદ આવ્યો. માથું જોઈને વજીરે એને બેવકૂફ કહ્યો હતો. કાં તો બાપને જ મસ્તક વિદ્યા ઉઠા સુધી આવડતી હતી, અથવા તો પછી આજ રાતે એકાએક હોશિયારી બારી આ ભેજામાં ઉગડી ગઈ હતી. પોતાની આ ચતુરી ઉપર ખરેખરી શાબાશી કઈ પિતા તરફથી મળે તે અજાજી આપે તે નાના બેમાંથી કોઈ નહીં. એ શાબાશીનો એક જ બોલ જો તે દિવસવાળી ભૂચરા રાજપૂતની છોકરી આપે તો જ પાકી પરીક્ષા આપી કહેવાય. પણ એ છોકરીને પૂછવા કાંઈ થોડું જ જવાય છે. મોં તોડી લે તો એની સાથે બાજવા બેસાય નહીં. તેમ હવે તો એને અવરા હાથની એક અડબોત માર્યા વગર હાલ્યા પણ આવી શકાય નહીં. ખેર જવાદોને વાત પારકે પાદર ધ્રોરમાં જઈને કાંઈ કોકની છોકરીને લાપોટ મારી અવાય છે, ક્યાંક સામી ખાઈ બેસ્ટીઓ ઉપરાંત હળિયામાં નાખે એ લટકામાં, ડુંગરાળ મુલકમાંથી ભય પામતો પામતો બહાર નીકળીને સપાટ ભોં પર નાગ વજી નીકળી આવ્યો ત્યારે એણે ઘડીક સ્મશાનની કલ્પના કરાવતી તો ઘડીભર લશ્કરની છાવણીનો ભય દેખાડતી જાજી બધી ધૂણીઓ દૂર ચેતાયેલી જોઈ નજીક આવ્યો ત્યારે કેટલાક કદાવર શરીરો હાલતા ચાલતા ઉઠતા અને બેસતા દેખાયા, બે ત્રણ હાથીઓ અને 200-500 ઘોડા પણ બાંધેલા લાગ્યા. ધૂણીઓની પ્રભા થોડીક વાર જોર પર આવી જતી તો થોડીક વાર ઝાંખી પડતી હતી. નાગ વજીરના મનમાં દ્રાસકો પડ્યો, મુગલ ફોજનો તો પડાવ નહીં હોય તો અહીંથી સલામત નીકળવું મુશ્કેલ થશે. એણે ઘોડો જમણા હાથ તરફ મરડીને ચાલવા માંડ્યું, પણ તત્કાળ એણે એ ધૂણીઓવાળા પડાવમાં કંઈક કોલાહલ સામસામા તપતા બોલ અને વિગ્રહના પડકારા પણ સાંભળ્યા. સાંભળતા જ એણે ઘોડો થોભાવી કાન માર્યા, વાર્તાલાપ સંભળાયો. તુમારા પડાવ દીખલાવ, હા હા ભાઈલો દેખલો સબ પડાવ, એક ફક્ત હમારી દો મૈયાઓ કા ડેરા છોડ દો, નહીં તમામ દેખને હોગે. તમામ કોણ દેખને વાલા હૈ, ક્યા તુમ અપને દેહ મેં તમામ જગહ દેખતે હૈ, હાય તુમ શરીર કી અદબ કરતે હો કી નહીં, હા તો યે ભી અપના પરજા શરીર હૈ, હમારા મૈયા લોગ કા પડાવ કી અદબ કરના યહ અકબર શાહ કી ફોજ કા ધર્મ હૈ. નાગે આ વાર્તાલાપમાં બે પ્રકારના સુર સાંભળ્યા, એક બોલનારની વાણીમાં સંસ્કાર અને સમજાવટ હતી, મીઠી હિન્દી બાનીમાં વિચારધારા વહેતી હતી, સામા બોલનાર કંઠમાં સત્તાની તુમાખી હતી. કુતૂહલથી પોતાના રેવતને પડાવની નજીક લીધો, ફરી સવાલ જવાબ સાંભળ્યા, તુમારે આગેવાન કહાં હૈ, તુમાખી ભર્યો અવાજ તાડુકતો હતો, યે દેખો વહી આ રહા હૈ. હાથીઓ ઝૂલતા હતા તે બાજુના ડેરા તંબુમાંથી એક કદાવર દે ચાખડીએ ચડીને ઝૂલતો ઝૂલતો છૂટી જતાએ ચાલ્યો આવતો. નાગે મસાલોના પ્રકાશની વચ્ચે સ્પષ્ટ કારે દીઠો, જ્યાં તકરાર ચાલતી હતી ત્યાં જુદા જુદા બે દરવાજા જેવું ઊભું કરેલું હતું. એ દરવાજો પડાવની જુદી જ બાજુએ થોડે દૂર અંધકારમાં ઊભેલી એક રાવટી તરફ જતો હતો. એ રાવટીનો માર્ગ રૂંધીને ઊભેલા એક સાધુની સાથે જ આ ડાડિયારો ફોજી ઘોડે સવાર તુમાખી કરતો હતો. એની પાછળ બીજા 25-એક સવારો હતા. મસાલો જેમ જેમ નજીક આવી તેમ તેમ નાગને ઓળખાણ પડી કે ઘોડે સવારો મુગલાઈ પોશાકમાં હતા, તેમને આ યોગીઓના પડાવની જડતી લેવી હતી. શું મસાલો છે? ભુવન બહારથી મહાકાય યોગીએ આવતા આવતા પેલા પેરીગીર સાધુને ગંભીર અવાજે પ્રશ્ન કર્યો, જડતી લેવા માંગે છે એમ કહી એ લાઠીધારી ચોકીદાર સાધુએ ગુરુજીને પેલા ઘોડે સવારો દેખાડ્યા. કોણ હો ભાઈ આપ લોક? ગુરુદેવે પરદેશીઓને પ્રશ્ન કર્યો ત્યારે એમની મુખ મુદ્રા પર શત્રુને પણ મિષ્ટ લાગે તેવો પ્રભાવ રમતો હતો. અહેમદાબાદના ફોજીઓ છીએ, સરકારી બારવટિયા મુસ્પરને શોધીએ છીએ, તમામ પડાવો તપાસવાનો નવાબ ખાન ખનાનનો હુકમ છે, એમ કહીને ફોજના આગેવાને વૃક્કો કાઢીને આ જમાતપતિ સામે ધર્યો. રૂકાની કોઈ જરૂર નથી, અમે પણ મુગલ સરકારની જ રૈયત છીએ, અમારી ફરજ છે કે તપાસને આધીન થવું, તપાસી લો કોણ મના કરે છે. પણ ગુરુદેવ, ભુવન બહારથી એ આસ્થેથી જાણ કરી, એ તો મૈયાની રાવટી પણ તપાસવા કહે છે, હું કહું છું કે આ વેરા નહીં બને, સવારે તપાસો, એ તો અત્યારે જ તપાસવાની જીદ લઈ ઊભા છે. હા 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 ગુરુ હસ્યા, હિન્દીઓ કરતાં તો મુસલમો મા બહેનોની ઇજ્જતના વિશેષ આગ્રહીઓ હોય છે ખાં સાહેબ. ને નવાબ મિર્જા ખાનને જો ખબર થશે કે એની ફોજે અર્ધરાતને સુમારે બાવાઓની રક્ષિતા એક બુઢી મૈયાના નિવાસની ઝડપી લીધી છે તો એ કેટલા ગુસ્સે થશે જાણો છો? હું જાણું છું, નવાબ તો મને પીછાને છે, અમારે અખાડે તો એમણે તાલીમ લીધી છે. દરમિયાન દૂર ઊભેલો નાગ ઘોડો ચલાવીને નજીક આવ્યો. મુગલ આગેવાનને મૂંઝવણમાં ને મૂંઝવણમાં ચૂપ ઊભેલો જોઈને એણે તરત તક સાધી. એણે છેલ્લા ઊભેલા ઘોડે સવારને કાનમાં કહ્યું, બેગમ સાહેબને અહીં બોલાવો, હું ખબર લાવેલ છું. તકરાર કરતા આગેવાનને આ ખબર મળતા જ એણે ઘોડો બહાર કાઢીને દૂર લીધો એટલે નાગે શુદ્ધ આગ્રહશાહી જબાનમાં કહ્યું, આપ જેને શોધી રહ્યા છો તે આલેચના ડુંગરમાં હેડંબાને ઇંચકે પહોંચી ગયેલ છે. તું કોણ છે? દોસ્ત છું, આ જુઓ. એમ કહીને એણે આગળ ગયેલી ટુકડી પાસેથી મળેલી અશરફીઓ બતાવી સવિસ્તર વાત કરી. કયો માર્ગ? સીધો માર્ગ. ભાણવટ ગામથી રસ્તો મરડાશે, સીધા હેડંબાને ઇંચકે જઈ ઊભા રહેશે. તમારી રાહ જોઈને આગલી ટુકડી ભાણવતને વટાવ્યા પછી દીપડાજર પાસે થોપશે. તમને મળેલી ટુકડીનું વર્ણન આપો, ફોજદારે લશ્કરી ચોરથી કહ્યું. નાગનો જવાબ પણ એટલો જ શિસ્તબદ્ધ હતો, આગે બઢો, પાછળ આવતાઓને ચેતાવો. એટલું બોલીને ટુકડીનો આગેવાન જમાતપતિ પાસે આવી માફ કરના કંઈ ચાલી નીકળ્યો. સૌ ગયા બાદ એક સવારને ઊભેલો જોઈ જોગીઓ કુતૂહલ પામતા હતા. ત્યાં તો નાગ ઘોડાને નજીક લાવ્યો. નીચે ઉતરીને એણે એ મહાકાય સંઘપતિની સામે અદબથી હાથ જોડીને શબ્દોચ્ચાર કર્યા. તે જોઈ સાંભળીને ગુરુદેવ ચકિત થયા. પૂછ્યું, અરે કોણ રે ભાઈ? વાસુકી. કોણ બેટા? વાસુકી. અહીં ક્યાંથી? માં ક્યાં મિલ ગઈ તુઝકો બચ્ચા? આ નજીક આ બેટા. ગુરુદેવ એને બાથમાં લીધો. વાસુકી? ક્યાં વાસુકી? યહાં કહાં સે આયા વાસુકી? દેખો તો ભાઈ, વાસુકી કૈસા મર્દ દિસતા હૈ, જટાપટા ઉતાર કે દેખો કૈસી મરોડદાર કેશાવલી રખી હૈ, બડા બાહોશ લડકા. 25 માં મળી. નાગને વાસુકી નામે ઓળખનારી આ એ જમાત હતી કે જેણે એને ઉંમરલાયક કર્યા પછી થોડા વખત પર નવા નાગરને સીમાડે છોડ્યો હતો. દ્વારિકા, ઇંગરાજ, સુદામાપુરી વગેરે તીર્થસ્થાને ફરીને જમાત પાછી વર્તી હતી. તેરી માતાજી અબ તો મિલ ગઈ ને વાસુકી? તેરી મુછડિયાને અબ તો તીન તીન વાર ગાળ્યા, વારે વાસુકી. એમ કહેતા કહેતા ગુરુ નાગ વજીરને નિહાળતા હતા. મસાલો પર વિશેષ તેલની ધારો થતી હતી. ઝરેરી ઉઠેલી મસાલો વચ્ચે નમ્ર નીરવ સ્મિત ભર્યું મોં સાચવીને ઊભેલો નાગ વજીર આખા પડાવના આકર્ષણનું પાત્ર બની ગયો. યોગીઓનું જૂથ બંધાયું. પ્રત્યેકને પીછાંતો પીછાંતો નાગ બે હાથ જોડી વંદન કરતો હતો. તેરી મૈયા મેરે પર ખિજાય તો નથી? ના વાસુકી, અબ તો હમકો કાલી રોટી કા ભોજન કરાવશે ને તેરી માં? હા, માલપુડાને આ જોગી લોકો કાલી રોટી કહે છે. ના કશો ઉત્તર નહોતો દેતો, પણ વારંવાર ખોંખારો ખાઈને ગળામાં ભરાતો કશો કચરો સાફ કરતો હતો. એને ચૂપ જોઈને ગુરુદેવ વધુ પ્રેમાદ્ર બનીને બોલવા લાગ્યા, માં મિલે છે પીછે લડકા બિગડે જશે, બડા મતલબી બન જાય છે. કૃપા તેરી ભાઈ, ઈસ ભક્ત મૈયા કા દર્શન કરા તો હું માફી માંગ લું, મારે ઉનકો કહેવાશે કે હું તને ચોરી કરકે થોડા લે ગયા થા, તું માર્ગ મેં પડા થા તો હમ ઉઠાઈ લિયા, નહીં ઉઠાઈ લિયા હોતા તો બાઘ બરુ કુત્તા ખાઈ જાતા, ખરા કે નહીં, આ ચલ મેરે પાસ, સબ બાત કહે દે મુજકો, તું ક્યા કરતા હૈ, લાઠી કટારી ઘોડે સવારી દાવ પેચ શમશેરબાજી કુછ તો કરતા હૈ કે નહીં, ઓર તુમે વિવાહ કર્યા કે નહીં, ચલ મેરી કુટીર પર, અરે ભાઈ સાધુ લોક વાસુકી કા ઘોડા બાંધ દેના, ગુરુ અને શિષ્ય આગળ વધે છે, તે જ વખતે પેલી એકલ રાવટી પરથી એક કારો આકાર ચાલ્યો આવતો દેખાય છે, મશાલ ઊંચી થાય છે એટલે આકાર વધુ સ્પષ્ટ બને છે, અરે એ કોણ, ક્યા બુઢી માઈ આતી હૈ, ઉઠ ગઈ હૈ મૈયા, ઇસ ગરબડ સે જાગ ગઈ ડોકરી હે, એટલું બોલતા ગુરુ ઊભા રહ્યા અને એ વૃદ્ધ નારી આકાર નજીક આવ્યો, એણે હાથ જોડ્યા હતા, ગુરુદેવની સાથે ઉભેલા યુવાન નાગ તરફ નજર નોંધી, તું ક્યાં પીછાતી હૈ ઇસકો મૈયા, ક્યાં દેખતી હૈ, યે તો મારો બાલકો વાસુકી સે, ડાકીની કી માફી તું એને પર નજર નહીં કર, એની માં તારો માથો જ ટીપી નાખશે, જો નજર લાગી છે તારી તો, ઓર તારે શું, અમે ઇતના બધા બાવા તેરા બેટા સ્વરૂપી મિલી ગયા તોય તું ડાકીની જ રહી, પરકીય બેટા કો કાલી ઘોર રાત મેં એસા મત દેખ રે માઈ, ચોટ લગેગી, મને જોવા તો દિયો બાપુ, મને જોવો ગમે છે, વૃદ્ધાએ આંખો પર છાજલી કરીને નાગડા પર આંખો દોડતી મૂકી, નોરિયાનું નાનું પારેલ બચ્ચું જેમ પારનારા દેહ પર દોડાદોડ કરી મૂકે તેવી દોડાદોડનો મીઠો સ્પર્શ નાગડાએ પોતાના દેહ પર અનુભવ્યો, કેવો રૂપારો છે, વૃદ્ધાએ બોખા મોંમાંથી બોલ કાઢ્યા, જૂઠી વાત બોલે છે તું મૈયા, ગુરુદેવ હસી કરી, લડકો બિલકુલ રૂપાલો નથી, અમારી સાથ 14-15 સાલ રહ્યો હતો પણ કોઈએ ઇનકો રૂપાલો કહ્યો નથી, રૂપાલો કહેને વાલી બસ તું એક અંધી મિલી ઇતની સાલ મેં, ક્યાંનો છે આ યુવાન હે બાપુ, બુઢીએ દીન સ્વરે પૂછ્યું, નાગનીનો, નાગથી બોલાઈ ગયું, તું કોનો દીકરો છે ભાઈ, તારા માતપત્યનું નામ નથી, નાગ ફક્ત આટલું જ બોલીને બીજી બાજુ જોઈ ગયો, વૃદ્ધા નજીક આવીને આ યુવાનને જોવા લાગી, ખાઈ જાના નહીં, ગુરુદેવે ગમ્મત ચાલુ રાખી અને જરી સંકોડાતા નાગને કહ્યું, આ મૈયા થોડી સી પગલી હૈ, ગભરા મત, બરખી નહીં જાશે, મેરે સબ સાધુઓ કો આમ જ કર્યા કરે છે, વૃદ્ધાએ એનો જમણો હાથ જાલીને પંજો તપાસ્યો, ટચલી આંગળીની અડોઅડ એ ખેદાયેલું ઠૂંઠું હતું, ઠૂંઠાને પંપાળતી પંપાળતી એ હસી હસતા હસતા એકાએક ડાબા હાથની એની બાઈ ઊંચી કરીને પોતે મસાલચીને નજીક આવવા સૂચવ્યું, ભુજા પર કારું મોટું લાખું નિહાળીને ફરી વાર હસી, એકાએક એણે નાગડાની છાતી પર હાથ મૂક્યો એટલે ગુરુદેવે કહ્યું, અરે અરે મૈયા, ક્યાં તું લડકા કી ગરદન પીસ દેગી, વૃદ્ધાએ નાગના કંઠમાં રુદ્રાક્ષની મારા વચ્ચે ઝૂલતું માદર્યું સ્પર્શી જોયું અને એ ફરીથી હસી, યુવાનના મોં પર લલાટ પર કાન નાક અને ગરદન પણ એને ધારી ધારીને સ્પર્શ કરતે કરતે જોયું, જોતી ગઈ તેમ તેમ આવેશમાં આવતી ગઈ, આવેશની માત્રા ચડવા લાગી અને ખાંસી કરતા યોગી તેમજ તેમના શિષ્યો સાવધાન બને તે પૂર્વે વૃદ્ધાએ મન પરનો તમામ કાબુ ગુમાવી નાખીને કહ્યું, જોરારનો જડી ગયો. જોઈ લ્યો બાપુ, જોરારનો કેવો બંકો બની ગયો. દેખો જામ સત્તા રાજા ધરાવ્યું તે લેખે લાગ્યું કે નહીં? એમ કહેતી કહેતી જો એ ઉન્માદમાં ચડી જાત તો ગાંડી બનત, પણ એના બેહદ હર્ષ આવેશનું ઊંડું પ્રયોજન એકદમ પકડી લેનાર યોગીરાજે એને ઉન્માદના સીમાડા ઓરંગી જતી અટકાવવાને માટે રડાવવાનું જરૂરી માન્યું. એણે પોતાના સાધુને આજ્ઞા કરી, ભાવેશાનંદ યે જવાન કો ઝાડ કે સાથ બાંધ દો, પ્રાતઃકાળ મેં મુગલ સરકાર કે ફોજદાર કો સોંપ દેના ઓર કહેના ભયાનક જાસૂસ હૈ. નહીં 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 બાપુ, એવું ન કરશો, એને ન સોંપજો, એને ભાગી જવા જો, મારે એ પાછો નથી જોતો, એને પકડાવશો ન દયારૂ? એમ બોલતી માતા રુદાને ચડી ગઈ, પડી પડી ખૂબ રડી. ત્યાંથી ન ખસતા નાગને બાવડું જાલીને યોગી પોતાની રાવટીમાં લઈ ગયા. એને વાલથી પોતાની પાસે બેસાડીને પોતે બધી વાતથી વાકેફગાર બન્યા. આ વૃદ્ધા કેવા સંજોગોમાં જમાતને મળી તેની નાગને જાણ કરી. નાગે કશી ચોખવટ ન કરી. નાગ કે યોગી તેમાંથી એકે આ વૃદ્ધા માતાના ગૃહત્યાગની વાતનો નિગુઢાર્થ હજુ નહોતા પકડી શક્યા. પ્રાતઃકાળે બધા રહસ્યોનું છેદન થશે એવી રાહ જોતા ગુરુ શિષ્યએ જાગ્રત અવસ્થામાં જ રાત ગુજારી. સાધુએ સૌરાષ્ટ્ર ગુજરાતની રાજકીય અવસ્થાના છેલ્લામાં છેલ્લા સમાચાર શિષ્ય પાસેથી મેળવી લીધા. પાછળાપોળની શાંતિ વચ્ચે દેહ અને દેહી વચ્ચેના ભેદોની, બ્રહ્મ બ્રહ્માંડની, મોક્ષ અને બંધનની સરળ મીઠી જ્ઞાનગોષ્ઠી ગુરુમુખેથી જીલતો જીલતો નાગ નિજાનંદના પ્યાલા પીતો હતો. ગુરુ અશ્વવિદ્યા તેમજ ગગનની જ્યોતિર્વિદ્યા ઉપર પણ ફરી વર્યા હતા અને રુદ્ર સપ્તર્ષિ તેમજ શુક્ર સમા તારાઓની ગતિ પણ દેખાડતા હતા. પરોઢનું તારાસ્નાન પત્યું અને સાધુઓ દેવસ્તવન માટે મંદિરના ધ્વજ નીચે જૂથે મળ્યા ત્યારે ગુરુએ વિશ્વંભરાના સવિશેષ ગુણ કીર્તન કરી શિષ્ય સંઘને ખબર આપ્યા, ત્યાગીઓ આજનો પ્રાતઃકાર પુનિત છે, એક મહાવિજોગની આજ રાત્રિએ સમાપ્તિ થઈ છે. આપણો પ્યારો વાસુકી જનનીને પુનઃ પામ્યો છે, જનની પુત્રને પામી છે. માતૃ હૃદયનો દુર્દમ આવેશ શમી ગયા પછી ઓચિંતી ઈષ્ટ પ્રાપ્તિનો ઉમિરોધ વિરમી ગયા પછી પુત્ર પોતાની જનનીનું બુદ્ધિપૂર્વક શુદ્ધ આનંદપૂર્વક મિલન પામે તે માટે તેણે ઉઠીને આપણા પ્રિય સ્તોત્રનો મંત્રોચ્ચાર કરતા કરતા જનનીના ચરણોમાં નમવું. વાસુકી ઉઠીને માતાની સન્મુખ ઊભો રહ્યો. એના હાથમાં ગુરુએ પુષ્પો ધર્યા અને પછી સ્તોત્ર કહ્યું, જનનીની જન્મભૂમિશ્ચ. એ સ્તોત્ર આખા યોગી સંગે ઝીલ્યું. પછી એ સ્તોત્ર નાગે ઉચ્ચાર્યું. પુષ્પો માતાને પગે મેલીને નાગે મસ્તક ઝુકાવ્યું અને માએ એના મીઠડા લીધા. ત્યારે ગુરુદેવે ઉચ્ચાર કર્યો, તારું જીવન અને તારું મૃત્યુ બંને જનનીના પૈસમાં ધવલ બનજો. પછી મા દીકરાને એકાંતે બેસવા દેવાની ઈશારત ગુરુદેવ તરફથી થતા સર્વ પોતાની દિનચર્યામાં પડ્યા. માની નોખી રાવટીમાં પુત્ર ગરીબડો બનીને માની નજીક બેઠો. એને નવીનતા અકરાવતી હતી. એના હૃદયમાં જાણે વાતાવરણમાંથી કોઈ ગેનમી સુવાસ ઉઠતી હતી. માં સાંભળી છતાં હાથમાંથી સરી તો નહીં જાય? માને જવાબ દેતા, આટલો મૂંઝાવ છું તે કંઈક મારી જબાન તો ખોટી નહીં પડી જવાની હોય? જલ્દી જલ્દી શબ્દો કેમ ફૂટતા નથી? માના દર્શનને રૂંધનારા આ આંખોમાં ઉભરાતા પાણી ત્યાં ને ત્યાં સુકાઈને કાયમી અંધાપાના પડર તો નહીં બની બેસે? એને આ કોઈ કરકટ તો નહીં હોય ને? દાદની આવી મનોદશા મટતી નહોતી. માએ એક પ્રશ્ન પૂછતા અતિ ઘણી મહેનત અનુભવી. તારા બાપુને જોયા? નાગે હકારમાં ડોકું હલાવ્યું. ઓરખાણ પડી. નાગનું માથું નકારમાં હલ્યું. શું કરે છે, યાદ કરે છે? રોષે ભર્યા અને અતિ દુઃખી દેખાય છે એમ કહીને એણે માને પહેલી રાતનો પ્રસંગ સંભળાવ્યો. એ પ્રસંગમાં તો પિતાનું માતાજીના નામ પર જનુન જ વર્ષ્યું હતું. માને માથે જાણે પિતાનું રોમે રોમ સરકતું હતું. જેસા વજીરના કરડા બોલની પાછળ અંતરમાં ટપકતી કરુણ પ્રેમો ઉર્મી નાગથી નહોતી સમજાઈ. એ માતૃદ્રેષી પિતાને તો નાગે દાંત ભીસીને વાક્ય અધૂરું મૂક્યું. ખમ્મા ખમ્મા બેટા, ખબરદાર જો કાંઈ બોલાય તો. માએ નાગને વાર્યો. માનું દૂધ દેખાડી દઈશ એક દિવસ, આજે તો શું? નાગે આંખો બીડી દીધી. એ વખતે એક યુવતી બહારથી નાહી ધોઈને રાવટીમાં આવી. નાગે એને ક્યાંક દીઠી હોય તેવી મુખ મુદ્રા કરી પોતે એની સામે જોઈ રહ્યો. યુવતીએ અંદર આવીને એક ખૂણામાં આસન વાર્યું. માતાના તેમજ યુવતીના લેબાસ સફેદ ધોતલીના પહેરેલા સારું ના જ હતા, એટલે પોશાક પરથી પીછાન પડી શકતી નહોતી. સરાણના પટ્ટા તાણતા તાણતા ઝુલાવેલા બાયોના કુમકા અને કેસના બેઉ બાજુના મીંડેલાને છેડે જરૂંબતી ફૂમતીઓ આ દેહ પર કોઈ દિન ચડી હશે એવું માનવામાં આવે નહીં. તીર્થાટનો કરીને નારી દેહ દુર્બળ ધર્મનિષ્ઠ અને સંસ્કારશીલ બન્યો જણાતો હતો. એ કશું બોલતી નહોતી. એના મોં પર ભાવો બદલાતા નહોતા. ઓચિંતી જાણે એ પથ્થર બની ગઈ હતી. એક દુખિયારી છે એટલું જ માએ કહ્યું. વાસુકી અથવા નાગ કોનો બાળક છે તે ગુરુએ આજ સુધી પૂછવાની કે તપાસવાની ખેવના કરી નહોતી. માનેલું કે હશે કોઈ રાંડી રાંડનો કોઈ ગરીબ બાળક. આજે પણ એને ન પૂછ્યું કે તમે કોણ છો. સાધુઓ જેમાંના કેટલાક તો જુવાન હતા તે બુઢ્ઢી પાસે આવીને પગે લાગવા માંડ્યા. બસ મૈયા, પુત્ર મિલ ગયા, અબ હમ સબકો છોડ જાયેગી? આ દ્રશ્ય બપોર સુધી ચાલ્યું. સાધુઓ જેમાંના અનેકને જનેતાઓ કેવી હોય તે સાંભળતું જ નહોતું. જેમાંના કેટલાકે સ્ત્રી બાળકોને ત્યજ્યા હતા. કેટલાકો પોતાની અપર માતાઓના કે કાકી મામીઓના માર ખાઈ ખાઈ ઘરથી નાઠા હતા. તેમને છેલ્લા એક વર્ષથી આ માતા અને આ એક બેન અથવા બેટી મળી હતી. તેમના મોઢા પડી ગયા હતા. વૈરાગ્યની કઠોર મરુભૂમ પર એક વાદળી ઓચિંતી વર્ષીને વહી જતી હતી. એક લીલી લીમડીને કોઈક કાપી જતું હતું. મૈયા તું જાતી હો તો આશીર્વાદ દે જા મૈયા કે હમારા જોગ અખંડિત ઓર અવિચલિત રહે. મૈયા તેરી કુછ નિશાની દેકર જા. મૈયા ફિર કબ લોટ આવેગી? બડી મતલબી મૈયા, હમ 12 માસો સે તેરે બચ્ચે છે. તબ ભી યહ આજ આને વાલા એક હી સાથ તું ક્યોં ચલ નિકલતી હૈ? સાંજે નાગે ઘોડો સજજ કર્યો. માં પોતાની સાથેની અલબોલબાઈને લઈને પડાવની બહાર નીકળતી હતી ત્યારે એણે યોગીઓના ખસિયાણા મો જોયા. સાધુ વ્રતની કડક શિસ્તે તેમની આંખોમાં આંસુને કંઠમાં રુદનના સ્વરને રૂંધી રખાવ્યા હતા. ડોસી બહાર નીકળતી હતી ત્યારે કઈ દિશામાં જવું છે, ક્યાં કોને ઘેર જવું છે તે પ્રશ્નો પહેલવહેલા સૂજ્યા. એણે નાગ પાસે જઈને નાગના ખભા પર હાથ ટેક્યો અને પૂછ્યું, ભાઈ મને ક્યાં લઈ જાછ, આપણે ક્યાં ઉતરશું? ત્યારે નાગને ભાન આવ્યું કે પોતાને રહેવા ઘર નહોતું, પિતા કોપે પ્રજવરતો હતો, કોણ જાણે માનું ફરીથી કેવું એ અપમાન કરશે, અને આ યુદ્ધના મામલા સર્ગે છે તેમાં હું માને ક્યાં લઈ જઈ ઊભી રાખીશ. દીકરો મા સામે તાકતો ઊભો એ જવાબ ના આપી શક્યો. હું ને તું બે કયા મોઢે જઈ તારા બાપ સામે ઊભા રહેશું, શું કહીને ઓળખાણ દેશું? નાગે ઘોડાના પેંગડામાં પરોવેલો એક પગ પાછો કાઢી લીધો. માએ ફરી કહ્યું, એ કહેશે કે હું તમને બેને ઓળખતો નથી તો શું જવાબ દેશું? નાગ ચૂપ રહી વિચારે ચડ્યો. એ કહેશે કે અહીંથી ચાલ્યા જાઓ તો શું કરશું? નાગ જવાબ ના આપી શક્યો. દીકરા, માએ કહ્યું, મને જમાત ભેરી જ જવા દે, હું તીર્થી નહીં આવું. તારા વાવડ મોકલ્યા કરજે, તારા બાપ જે બી ઓળખીને કાંડું ઝાલે તે બી મને ખબર કરજે, હું વાજો વાજ આવીશ, આજ આવીને તારી અપકીર્તિ નહીં કરાવું. જમાત અહીંથી ક્યાં જવાની છે એ પૂછપરછ નાગે જઈને ગુરુને કરી. ગુરુદેવે કહ્યું, દ્રોર જઈને ચાતુર્માસ કરવાની ઈચ્છા છે, તો માં ભલે આપની સાથે રહી, હું ત્યાં આવીશ. સાધુઓ પાસેથી ઝૂંટવી લીધેલી મૈયાને પાછી કરીને ફરી પાછો માતૃહીન બનેલો નાગ નગરના પંથને કાપતો હતો ત્યારે ઘોડો જાણે બેવડો બોજો અનુભવી રહ્યો હતો. અશ્વનું હૃદય પહાડોના પહાડોથી ભરાઈ ગયું હતું, આંખો ટપકું ટપકું થતી હતી. તેને પોતે મોટે અવાજે આ શબ્દો બોલીને જાણે ધમકાવતો હતો, હેઠ્ય ફોસી આંખીડ્યું, માને દીઠી તેની ઉલટાની ગુનેગારી, ખાઈને ખોદો છો, માયલા રૂદાની તાકાત તેડવા માટે જ શું ભગવાને તમને બહાર બેસાડી છે? તમને તો યુદ્ધના મેદાનમાં ગીધડા કાકડા ઠોલી ખાય એ જ લાગણી છો, તમે સિદ્ધ ઠાલા કીથરા ફાડો છો. હું તમારા લાડ જરાય નહીં ચલાવી લઉં, મને બહુ છેરશો તો હમણે આ થોરનું દૂધ ભરી દઈશ. આટલી બધી કાયરતા હતી તો માને જોઈ તે તાણે જ કેમ ન રોઈ લીધું? માં બહુ વાલી હતી તો મને જોગીઓ બેરી માને ત્યાં પાછી મૂકી દેવા કેમ દીધી? ત્યાં કેમ યાદ ના આવવા દીધું કે બાપને ઘેર નહીં તો ઓલી રાજુલને ઘેર રાખી આવીશ? તમે માં, રાજુલ મારા માથે ખીજે ભઠ્ઠી છે એટલે એને ઠીક પડત, માની પાસેથી મારી વાયડાઈની કંઈક વાતો કઢાવત. માં રાજુલને કહેત કે મારો દીકરો રૂડો છે ત્યારે રાજુલને ઠીક ગમત થાત, પણ એ બધું ટાણાસર સૂજવું જોઈએ ને. મારા વાલા જોગીડા બધા ઠીક ફાવી ગયા, એમને માં જોઈતી હતી ભલે ફાવ્યા. મારા વાલા પીલપાળા જેવા ઉપરથી દેખાય પણ માયલી પા તો મારા જેવા જ દુકારિયા રાંકા છે બધા. આખી દુનિયાને છોડવાનો ડોર કરે છે પણ એક મારી માને પારકી માને મેલી દેતા બરછી હું વાગતી હતી, જાણે ઘણું થાય છે કે હું એનો બદલો લેવા એ પ્રત્યેકની માં પાસે પહોંચી જાઉં અને એવી ચાકરી કરું કે બધી માઓ આ પેટના છોકરાઓને ભૂલી જ જાય. પણ હવે આ મામલાનો પૂરો થઈ જવા દે. આ મુઝફરશા દોસ્તને માથેથી આફત ઉતરવા દે, પછી વાત છે બધાની. 26 ભૂચર મોરી પરબર પંખીણીજી કે બાતા યું કરે, ભય તબ ભૂચરીજી આગમ ઓચરે. વિભા વિલાસ. આજે પણ એને ભૂચર મોરી કહેવામાં આવે છે. રાજકોટ અને જોડિયા વચ્ચે ચાલી જતી સડકને ડાબે કાંઠે એક ઊંચો ટીંબો છે, એને અગ્નિ ખૂણે ગ્રોર નામનું ગામ છે. સામે નીચવાણમાં ગોર ફરતા હરિપુર, ખારવા, સોવલ, વાંકિયા, નથુવલા, ગરેડિયા અને માવાપર નામના ગામડા છે. ભૂચર મોરીના ટીંબાને જમણે હાથે બે ખેતરવા છે, તે એક સેન્જર ઝરણું હાલ્યું જાય છે. આજે નદી કાંઠાના નારિયેરી અને આંબાના હરિયારા જાડવાના જૂથ વચ્ચે જેસલપીર નામે ઓળખાતી સંત સમાજ છે. ભૂચર મોરીના ટીંબાને 3 પડખે 5-5 ગૌના પલ્લામાં હજારો પ્રેતની વાસના જારોનો અગ્નિકુંડ હોય તેવું વેરાન છે. વેરાન અને લીલો કંજાર નદી તટ નિર્લજ્જતા અને નિત્ય સજીવન. નવાણ. મરુભૂમ અને વંદરાઈ, મોત અને જીવન, સ્મશાન અને સર્જન સ્થાન, આટલા બધા પડખો પડખ પૃથ્વીના હૈયા ઉપર પોષણ અને ભક્ષણની લીલા જોડાજોડ રમે છે. ભૂચર મોરી માનવ આત્માના મૂર્તિમાન આવિષ્કાર, રુધિર અને અમૃતના ઉત્પત્તિ સ્થાન, કારમાં ક્રોધની ભઠ્ઠી અને સુંવારા પ્રેમનું જળાશય બંને તારે અંતરે સંગાથે ઝૂલે છે. 325 વર્ષ પૂર્વેના વૈશાખની એક બપોરે વેરાએ આ ટીંબા પાસે ચાલવા જતા એ ઝરણાને કાંઠે પોતાનું ગૌધણ અને ભેંસોનું ખાડું દોરીને એક માલધારી સીમમાંથી પાછો ફર્યો. પશુઓને પાણી પાયા અને પોતે હાથમો ધોઈને દાઢીના પાણી લૂછતો કિનારે બેઠો. એનું નામ ભૂચર મોરી. મૂર ઓખામંડળમાંથી આવીને નવાનગર થઈ અહીં આવેલો એ રાજપૂત આપણને અજાણ્યો નથી. આ પડતર ટીંબાને સજીવન કરનાર એ પરદેશી માલધારી અને આ ટીંબો બેઉ એક વર્ષમાં તો એટલા એકરૂપ બની ગયા હતા કે માનવીઓએ આ સ્થાનનું નામ પાડી દીધું હતું ભૂચર મોરીનો ટીંબો. પછી તો ટીંબો અને ટીંબાવાસી માનવ વચ્ચેના જળ ચેતન ભેદને, સ્થાવર જંગમના ભેદને, તમામ ભેદને લોકો એટલી હદ સુધી ભૂલી ગયા કે ટીંબો ફક્ત ભૂચર મોરી નામે જ ઓળખાતો થયો. માનવી અને વેરાન બંને એક જ શરીરના બે અરધ્યા બન્યા. નહીં નહીં, માનવી જાણે કે પ્રાણ હતો અને વેરાન એની કાયાનું કલેવર હતું. પશુના માલિકો પોતાના ઢોરની સાથે વાતો કરે છે એ તો જાણીતું છે, પણ ભૂચરો રાજપૂત તો નિર્જીવ નિષ્પ્રાણ ટીંબાની સાથે છુપી ગોઠડી કરતો હતો. પ્રભાતે ટીંબો ટાઢી હવાના બોલ બોલતો અને બપોરે ધગધગતી લૂક એની વાચા બનતી. રાત્રિએ કારો અંધકાર ટીંબાનો અવાજ હોય તેમ જમ જમ કરતો. ચોમાસે હરિયારી ટીંબાની જબાન બની જતી. એ વેરાનનો શબ્દે શબ્દ સાંભળતો અને સમજતો. ભૂચર પોતાને કોઈ બોલાવતું હોય તેમ હાથ માથું અને જીભ ચલાવતો કોઈક બોલાવતું હતું. ભૂચર મોરી, હું શું કહો છો? ભૂચર મોરી, માનવી જવાબ દેતો. વેરાન પૂછતું, રાજુલબાઈ રોટલા લઈને આવી? હમણાં આવશે. ભૂચર મોરી, હું ભૂચર મોરી. રાજુલબાઈ માથે તમે ટપી કેમ જાઓ છો? હમણાં હમણાં. તપુ નહીં તે શું મરું કા દોવા બેસું છું તય વાછડું પાદરુંને જાલીએ રાખતી નથી પેદી નવે નગર તો હાથીની સામે મોટી ખડેલી જાલીને માથે હેલ્ય લઈ આવતી હતી તે યાદ છે હા યાદ છે પેદીથી જ ભાન ભૂલી છ કારણ રોટલો ક્યાં ખાય છ કારણ તું જાણ હું જાણું છું તો કહેને બહેલો થઈને ભાઈ એનો વિવાહ કર વિવાહનું નામ લેમાં હું વાત કાઢું કે રોઈ પડે છે રાજપૂતના છોકરા ઝૂપડે ટોરે વરે છે બલબલા જુવાન નિત્ય એની નજરે પાડું છું પણ રાજુલ કહે છે કે એ એકે નહીં પૂછું કે ત્યારે કોણ તો જવાબ દે છે કે આવશે આવશે એક દી એ આવશે કોણ આવશે નામઠામ નથી દેતી તને ખબર નથી ના ખબર એટલી જ છે કે તે બી ગાડા હાથીવાળો બનાવ નાગનીમાં બન્યો ત્યાંથી ફટક્યું છે લે હવે છાનો મર આવી રોટલો લઈને તું એ છાનો મર પાણા રાજુલ દીકરી ભાત લઈને આવી બાપ ખાવા બેઠો બાપને જમાડીને દીકરીએ વાત કાઢી બાપુ હાલો ક્યાંક બીજે આઈ નથી રહેવું કાં બીક લાગે છે બીક તમે બીક કોની બીક તું પોતે જ ડાકણ છો અને તને બીક કોની આ ટીંબાની ક્યારથી લાગી થોડા બીફી શું છે બાપુ દીકરીએ ઘણી ઘણી રગઝક પછી ભરમ ખોલ્યો રાતે તમે સૂઈ ગયા હો ને હું ગણ નદી કાંઠે પહર ચારતી હોઉં છું ત્યારે આ સામી ધારને માથે મને એવી કોઈક નવીન જાતના પંખી દીઠામાં આવે છે કે જે મેં ક્યાંય કોઈ બી જોયા નથી અરે મૂર્ખી બાપે છાસમાં તરબોર મૂછો લૂછતા લૂછતા કહ્યું વગડો છે ધારોડ મુલક છે સેંકડો ઢોરને ચારો કરવાનો લીલો નદી આરો છે ત્યાં ગીધ ગરજા જેવા પંખી ન રહે તું તો આવી બિક્કળ કેદુની થઈ ગઈ હું બીતી નથી પણ એ પંખીને દેખીને આપણા ગણની ગાયો ભેંસો ભાંભરડા દેવા માંડે છે ઉઠી ઉઠીને ભાગવા માંડે છે એ પંખી ગીત ગરજા જેવા નથી હોતા કેવા હોય છે તારા જેવા કેટલાકના મોઢા માણસ જેવા કેટલાકના બકરી જેવા બિલાડા કૂતરા અને સાવજ જેવા મોટા દાંત અને લાંબી ચાંચોવાળા વસમી ભાષાવાળા હાથીને જાલીને આબે ઉડે તેવા અરે રાખ રાખ ગાંડી બાપ દીકરીને વારવા લાગ્યો પણ રાજુ તો સ્વપ્ન જોતી હોય તેમ બોલતી જ રહી કોઈ કારા કોઈ પીરા કોઈ રાતા કોઈ પચરંગી કોઈ નીલા કોઈ ચૂંચા બસ કરી જા ચસ્કેલ વિકરાર રૂપ વિકરાર નખ વિકરાર દાંત મોટી આંખો મોટી પાંખો નાના શરીર નાના પગ અને 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 બાપુ એમ બોલતા બોલતા રાજુલની આંખોમાં પાણી આવી ગયા અને શું એક ઘોડાનો અસવાર પૂરા હથિયાર પડિયારે ધાર માથે ઊભો હોય છે તેને આ પંખીઓ વિટરાઈ વરે છે અસવાર પોતાના અંગ છેદી છેદીને પંખીઓને નીરતો મને સાથ પાડે છે કે રાજુલ મને પાણી પા રાજુલ મને છેલ્લી વારનું પાણી પીવાડ તું ઓરક જ અસવારને રાજુલે માથું હલાવ્યું કોણ નાગનીને નદી કાંઠે પોર જેણે મને હાથીના હલ્લામાંથી બચાવી લીધેલી એ જુવાન પછી તે પાણી પાયું હું માટલી લઈને એની પાસે જાઉં એટલે એ કહે છે કે રાજુલ તું તારા મોંએ એ પાણી પીને પછી મને પીવડાવ તે પીધું હા અને પછી પીવરાવ્યું એ પાણી પીતો જ જાય એની તરસ છીપે નહીં માટલીમાંથી પાણી ખૂટે જ નહીં ભાઈ વાત પેટમાં રાખજે અહીં જો જાણ થશે તો દરબાર ઊભા રહેવા નહીં આપે, ડાકણિયા કહી કહીને કાઢી મેળશે ને વસ્તી પાણકે પાણકે પીટી નાખશે. બાપ આભો બની ગયો. બાપુ, રાજુલ અગાઉ કોઈ કોઈ વાર કહેતી, હાલો આપણે નાગની વયા જાય. કેમ બાપ હસ્યો. વજીર બાપુ આજ આટલી વાર અહીં આવીને રગરગી ગયા કે હાલો નગર, હાલો નાગની, ત્યારે તો પૂને તું ના પાડતી હતી અને હવે કેમ આપોઆપ હૈયું બદલી ગયું, દરાર બદલી ગયું, હવે કાંઈ કહેવું છે તમારે? મા વગરની દીકરીને નાનપણથી જ બાપની હારે એક પ્રકારની ભાઈબંધી થઈ ગઈ હતી. દીકરી જે વાતો જગતમાં એક જનેતા પાસે જ કરી શકે તેવી વાતો કરવાનું ઠેકાણું રાજુલને એનો બાપ બની ગયો હતો. બાપ ઘણીવાર હાંસી પણ કરતો, દીકરી સામા જવાબો પણ હસીને જ દેતી. બાપ જ્યારે મેણું મારતો કે આખો અવતાર મારે કપારે જ જડાઈ રહી છો, ત્યારે દીકરી જવાબ વાર્તી કે તને સા સારું ફરી ઘર નથી કરી લેતા, નવીમાં આવશે એટલે મને જપાટામાં બગાડી મૂકશે. બેમાંથી કોઈ એકબીજાને છોડી જાય તેવું રહ્યું નહોતું. અને રાજુલે છેલ્લા 5-1 વર્ષથી સીમમાં એટલા એટલા યુવાન છોકરાઓને બડુકે ઢીબ્યા હતા કે આ છોકરી કોઈ જેવા તેવા રાજપૂતનું ઘર નહીં જ ચલાવી આપે એવી બાપને ખાતરી થઈ હતી. ફક્ત મોટો ફેરફાર નગની ગામથી થયો હતો, ત્યારથી એણે યુવાન કે મોટા મર્દોથી પોતાની જાતને છેટી પાડી દીધી હતી. કજિયારો સ્વભાવ એણે ઓછો કર્યો હતો. જૈસા વજીર દ્રોર પાસેના નગરના સરહદી ગામ હરિયાણામાં વારંવાર આવતા જતા સીમાડાની ચોકી પાકી રાખવા માટે તેમને આવવું પડતું. હરિયાણે આવતા ત્યારે ત્યારે બુચરાની ઝૂંપડીએ આંટો મારી રાજુલની ખબર પૂછી જતા અને રાજુલને લલચાવતા. નાગની હાલ બેટા, હવે અમે ગાંડા હાથીઓને મોકરા નહીં મૂકીએ. બુચરાને પણ વજીર પોતાની સાથે સીમાડા સુધી લઈ જઈને વાત વાતમાં કહેતો, ભાઈ તારી દીકરીના નસીબમાં સાચી સિપાઈગીરી કરનાર સિવાય કોઈ ખેડૂત કે માલધારી રાજપૂત સમાશે નહીં. વજીર આખરે એક એવા દિવસની વાત જોતા કે જ્યારે પેલા અજાકુંવરના પરદેશી યોદ્ધા માટે રાજુલનું માગું નાખી શકાય પણ એ નામ રજૂ કરવાનું ટાણું પાક્યું નહોતું. વજીરને આ વાત હૈયાસમી થઈ પડી હતી. એ વાંકડી મૂછોવાળા 30 વર્ષના દફેદારનું વલણ પોતાના પ્રત્યે ઓછું તેમજ કંઈક અણગમાની છાંટવાળું હોવા છતાં વજીરને નહોતું સમજાતું કે પોતે શા કારણે એ છોકરાની સંસારી ચિંતા સેવ્યા કરતા હતા. કારણ જડતું નહોતું. એટલે પછી વજીર એમ વિચારીને દિલ મનાવતા હતા કે એવો બંકાનર ઠેકાણાસર વરે પરણે તો મારા અજાજામને આંગણે તેજસ્વી સિપાઈગીરીનો વેલો ચાલે. અગાઉની આ બધી વાતોથી ભૂચરને થયું કે વજીર પાસે આ પંખીવાળી ઘટના કહી દેવી જોઈએ. જોગાનુજોગ એવો બન્યો કે દ્વારકાથી વરી આવતી બાવાઓની જમાતે આ અરસામાં જ પોતાનો પડાવ દ્રોણને પાદર નાખ્યો. જમાત પતિને મળવા આસપાસના રાજપુરુષો દ્રોર આવ્યા હતા. તેમને સૌને તેડાવીને જોગીવરે પોતાના મનની વાત બહાર પાડી. દ્રોણના પાદરમાં છેલ્લા 40 વર્ષની અંદર 2 કારમાં રણસંગ્રામો થયા. ઝાલા અને જાડેજાઓના નજીવા કલહ કારણે આ ભૂમિએ લોહી પીધું છે. જસાજી અને રાયસંગજી, મામો અને ભાણેજ નગારા બજાવવાની ધૂળ જેવી વાતની જીતમાં પોતાના તો ઠીક, પણ પોતાના હજારો રાજપૂતોના માથા વધેર આવી ગયા. મરતો મરતો જાડેજો જસોજી પોતાના વેરની વસૂલાતનું બીજ સાહેબજી કચ્છવાળાના મનમાં વાવતો ગયો. તેને પરિણામે સાહેબજીએ કચ્છના સુભટ્ટો અને રાયસનજીએ હળવદના સુરવીર સિપાહીઓની જાદવ થરી મચાવી મૂકી. તે પણ અહીં દ્રોણને પાદર, એ બંને બેવકૂફ રક્તપાતોના નિમિત્ત અમારા બાવાઓના જ નગારા બન્યા છે. મારે આ ભૂમિનું કોપ શમન કરવું છે. યજ્ઞ કરવામાં મને સૌ સોરઠિયાઓ સહાય આપો. એ અરસામાં જ એક દિવસ ભૂચરાએ દીકરીને રોજ દેખાતા ભયંકર આગામની વાત ધ્રુજતે અહીએ જઈ જેસા વજીરની પાસે ખોલી નાખી. જેસા વજીરે ભૂચરને રાજુલબાઈને ભેરા લઈ જોગીની પાસે એકાંત ચર્ચા કરી. રાજુલને દીઠામાં આવેલા આ ધાર પરના રાત્રિના દ્રશ્યો વર્ણવી દેખાડ્યા. સાંભળી લઈને સાધુએ નિશ્વાસ નાખ્યો. આ ધરતી હજુય તરસી છે, એનો ભરખ પૂરો થયો નથી, હજુ એને ખપ્પર ભરવું છે. યોગીએ પ્રશ્ન મૂકી જોયો. રાત્રિની જ્યોતિર્માલા ઉકેલી, પાણીનો વહેણ અને વાયુના પંથ તપાસ્યા અને એ તમામ વિદ્યાના આંકડા મૂકીને પછી એણે રાજદ્વારી સંજોગો જેસા વજીરની સાથે એકાંતે બેસી વિગતવાર ચર્ચ્યા. મુસફર શાહના 12 બચ્ચા નગરને આશરે હતા. છેલ્લા સમાચાર ફરી મુસફરની અમદાવાદ પરની ચઢાઈના અને એ ચઢાઈ નિષ્ફળ ગયા હતા. ફરીથી મુસફર સોરઠનો આશરો લેવા આવ્યા વગર રહેવાનો નથી અને અકબર મુસફરને કટકે મૂકવાનો નથી. અહીં ફરી એકવાર સમર ખેલાશે અને જેસા વજીર આ કન્યા જે અશ્વાને રાત્રિકારે પાણી પાય છે તે આખાય સમ્રાંગણનો સર્વોપરી સુરાપરો બનશે. મહારાજ, જેસા વજીરે કહ્યું, આપને જે અગમ નિગમની વિદ્યાએ સુજાડ્યું છે તે મને મારી આત્મસાક્ષીએ સૂજી ચૂક્યું હતું. પ્રારબ્ધ કોઈને છોડતું નથી. વૃદ્ધ સૈનિક, મને એનો સંતાપ નથી. મહારાજ, સંતાપ હોય તો તે માત્ર એક જ છે, આજ સુધી નહોતો લાગ્યો, આજે લાગે છે. વાત કરશો? આ નિસ્તેજ આંખો છેલ્લું કી વાર બીડાતી બીડાતી જો રણસંગ્રામમાં એક જ વાત જોઈ શકી હોત ને, શું જોવાના મનોરથ હતા? જિંદગીભર જેણે સિપાહીગીરી જ ખેંચી છે તેને બીજો તો સો મહાન મનોરથ હોય. પેટનો બેટો જૂજતો હોત અને એને છાતીના ઘાવ ઝીલતો મિહારી પ્રાણ છોડવાનું પ્રારંભમાં લખ્યું હોત તો? વૃદ્ધ આંખોની સફેદ પાપણો ધીરે ધીરે પલરવા લાગી. તમે ઉગ્ર ભાગી છો વજીર, કે તમને અંતકારનો આવો કલ્યાણ મૂર્તિ આદર્શ સૂજે છે? તમે પિંડ દેનારો પામ્યા જ નથી, એ મને ખબર નહોતી. પામ્યો તો હતો, ગુજરી ગયો? બહુ વહેલા? ના, ગુમ થયો છે. ક્યારે? સાધુ ચમકી ઉઠ્યા. વર્ષો વીત્યા, હું વિસરી પણ ગયો હતો. ધારણા રાખો વજીર, બધું ભગવાન બડા કૃપાલુ છે. એ અહીં નહીં તો અન્ય પણ તમારા જ પિતૃત્વને ઉજાડતો હશે. ના ના, એવો એ નહોતો, એનામાં એવી કોઈ રતી જ નહોતી. ચિત્ત ભ્રમિત જેવો હતો, ક્યાંય રખડી રવડી ખતમ થયો હશે. કલ્યાણમય તમારી જે સિપાહીગીરી તેનું ફળ દુર્ગતિને પામે જ નહીં. જેસાભાઈ, પરમેશ્વરમાં વિશ્વાસ રાખો, દુર્ગતિને પામે નહીં. એ બોલથી વજીરના અસ્થારું હૃદયમાં એક વાત ગૂંટાવા લાગી, પેલે પરદેશી દફેદાર વાસુકી કેમ મારા દિલને ખેંચી ખેંચીને પાછો ધક્કો મારે છે? એ કોણ હશે? મારા ઘરમાં તે દિવસ રાતે આવેલ ચોટ્ટા બાવા જેવો કાં લાગે? મેં કહેલું તે મુજબ એ જુવાન જોગતો તો લશ્કરમાં નહીં રહી ગયો હોય? એ ઘરમાં માં માં કરી ફરતો હતો, તે જ રીતે મારું હૈયું એને બેટા બેટા કહેતું કેમ બોલાવી રહે છે? એ અને હું એકબીજાને ગમતા નથી, તો પણ મેં એને જ કેમ મારો વિશ્વાસ બાતમીદાર બનાવ્યો હશે? તો બા છે આ પ્રારબ્ધ લીલાથી. 27. પહેલું ટીખર. સાંજરે જૈસા વજીર ઘોડે ચડી હરિયાણા મુકામ તરફ ગયા. હરિયાણામાં નગરથી આવેલો કાસદ સવાર એની રાજ જોતો જોતો હજુ ઘોડાને પકડીને જ ઊભો હતો. જૈસા વજીર એને ઓળખ્યો. એ નવો દફેદાર વાસુકી હતો. નગરના સેનાધિપતિની સામે સંપૂર્ણ અદબથી ઊભેલો, છતાં એ સિપાઈ પોતાના મોં પરથી કરડાઈ નહોતો છોડી શક્યો. સન્મુખ ઊભેલો, છતાં એની દ્રષ્ટિ વજીરની આંખો સાથે એક નજર થવા તૈયાર નહોતી. છતાં વજીરે એને ધારી ધારીને નિહાર્યો. ચોટ્ટા, બાવાવારી રાત સાંભળી કલ્પનામાં આને બાથમાં લઈને માપ્યો, એ જ લાગ્યો. વજીરે ગુપ્ત પત્ર વાંચીને પૂછ્યું, કોણે લખાવી છે આ ચિઠ્ઠી? મોટા જામે. કોઈની સાથે મંત્રણા કરી હતી? હાજી, મહેરામણજી, દલાભાણજી, ડાયો વજીર વગેરે સૌ સલાહકારો હાજર હતા. એમનો બધાનો મત સુલેનો. સુલે? દફેદાર, આમાં ક્યાં આવી સુલેની વાત? મુસ્પર્શ્યા આપણે આશરે આવે છે તેને સામા ચાલીને ના પાડવાની આ વાતને સુલે કહેનારો મારી સામે ઉભનાર યુવાન સિપાઈગીરી કરે છે કે તાબેદારનો અભિપ્રાય સેનાધિપતિ નથી પૂછતા, માત્ર શું બન્યું તેની માહિતી પૂછે છે? જૈસા વજીરને ફોજની 60 વર્ષની કારકિર્દીમાં આવો જવાબ દેનાર આ સૌ પહેલો માણસ મળ્યો. એના પ્રત્યુત્તરમાંથી રોષ કાઢવાની જે થોડી ઘડીની મગજમારી જૈસા વજીરના ભેજામાં ચાલી રહી હતી તેની બાતમી વજીરના લમણા તેમજ લલાટ પરની રગોના સરવરાટ પરથી મળતી હતી. યુવાનના જવાબમાંથી દોષપાત્ર એવો એક જ અક્ષર પણ ન જળવાથી થોડી વારે વજીરે પ્રશ્ન કર્યો, કુંવર શું કહે છે? તાબેદારે પૂછ્યું નથી એ તો સમજ્યા, પણ બાતમી રાખો છો કે નહીં? કુંવર વિશેની બાતમી રાખવાનો તાબેદારને હુકમ નથી. હવેથી હુકમ હશે તો તેમ થઈ શકશે. સિપાઈગીરી તો સમજો છો ને? મહેનત કરું છું. જુઓ, હવે શાંતિથી સાંભળો દફેદાર. વજીરે ટાઢા પડીને બિન અમલદારી ડબે વાત આરંભી. એનો ચહેરો રાંક ગરજુડો લાચાર બન્યો. જો કુંવર પણ ઢીલા પડ્યા હોય તો મારે એક કામ કરવું છે. મારે કાશીવાસ લેવો છે દફેદાર. હું નામોશીમાં નહીં જીવી શકું. હું મસાણ કાંઠે બેઠો છું અને હું તો દફેદાર સ્વજનહીન છું. મારે ઘર નથી, બાર નથી. તાબેદાર આપની દયા ખાવાને લાયક આદમી નથી. બાકી કુંવર તો મુસ્પર્શાના 12 બચ્ચાની ચોકી કરતા આપની ડેલીએ જ બેસી રહે છે. રાજમંત્રણામાં હાજરી આપતા નથી, એટલું જ હું જાણું છું. તમારે માં છે, બાપ છે, કોઈ છે? હે દફેદાર, છે નામદાર, પણ હું એમને ભૂલી ગયો છું. સિપાઈગીરી કરનારને એવી લાગણી કેમ પાલવે? આપે તો એવી સિપાઈગીરીનો દાખલો બેસાડ્યો છે. એ તમને કોણ પૂછે છે? વજીર આ અર્ધભરી વાણીથી ચમક્યા. આવા સાધુરામ ક્યાંથી ભરાણા છો ફોજમાં? બોલો, તમે હરિયાણાનો ગઢ સાચવીને બે દિવસ રહેશો? મારે નગર જઈ આવવું છે. જેવો હુકમ. પણ મુસ્પર્શા આવીને ઊભા રહે તો મારે શું કરવાનું છે તે ફરમાઈશ માંગી લઉં છું. શું કરવાનું છે એટલે એને ઉતરવા દેવાના છે કે તગડી મૂકવાના છે? તગડી મૂકવાની વાત કરો છો સાધુરામ? સિપાહીગીરીના મોટા બળગા તો અગઘડી જ ફૂંકતા હતા. વજીર ફરીવાર ખીજાયા. જામબાપુની આજ્ઞા. તમે અત્યારે મારી ફોજના અમલદાર છો, મારી આજ્ઞામાં છો. હું કહું તેમ કરો. આપ કહો. મેં કહ્યું નહીં? આપે હજુ તાબેદારને કાંઈ કહ્યું નથી. પણ કહેવાની શી જરૂર છે? સિપાઈ છો કે સાધુરામ? આશરે આવનારને તગડી મૂકવાની વાત કહેતા લાજતા નથી? હું રજા લેવા જાઉં છું. બે દિવસમાં મહેમાન આવી પડે તો ગુપ્ત વેશે ડ્રોરમાં ભૂચર મોરીની ઝૂંપડીમાં રખાવજો. ભૂચર મોરી નામે ગણ ચારનારો છે. ગામના આથમણા જાપા બાર એનું ખોરડું છે. જાઓ, બંદોબસ્ત કરીને તરત આવો. હું રાતોરાત નગર જવા ચડું તે પૂર્વે હાજર થજો. નાગડો દફેદાર જ્યારે દ્રોણને માર્ગે પડ્યો ત્યારે એણે ભૂચર મોરી નામ ઉપર યાદદાસ્તને ઠેરવી. કેવું વિચિત્ર નામ! કોણ હશે? અત્યારે પૂછગાછ કરીને ગોતવું પડશે. ખોરડું એકાદ વર્ષ પર નગરમાં બનેલ બનાવવારી નામઠામની વિગતો એને યાદ નહોતી. નામઠામ જાણવાનો એણે યત્ન પણ કર્યો નહોતો. ખેચર, જરચર, ભૂચર એવા શબ્દો મનમાં ગોખતો ગોખતો એ ઘોડો હંકારતો હતો. ગોખતા ગોખતા ગોટારો થઈ ગયો હોય કે પછી જીવ તીખર પર ચડી ગયો હોય, પણ આથમણા જાપા બાર અજવાળી રાતે એક સ્ત્રી ગણને બહાર બેસાડીને દૂધણી ગાયોને કપાસિયા ખવડાવતી હતી. તેને એણે પૂછ્યું, અહીં ખેચર મોરીનું ઘર ક્યાં? છોકરી હાથમાં લાકડી હતી તે ઉગામીને ઘોડા આગળ ઘસી ગઈ. બોલી, કેનું ઘર પૂછ્યું? ખેચર. અરે ભૂલ્યો, ભૂચર મોરી રજપૂતનું. છોકરી વિશેષ પાસે ગઈ ત્યારે ચાંદનીમાં પુરુષ પરખાયો. એ જ પુરુષ પરખાતાની ઘડીએ જ એણે ઓઢણું સંકોર્યું અને ઉગામેલ પરોણો નીચો કર્યો. પુરુષે પણ છોકરીને ઓળખી આ તો રાજુલ, લાગ્યું કે ભેખડાઈ ગયો. બંનેની રોમરાઈ ભાદરવા મહિનાના ભર્યા મોલની જેમ સરવરાટ કરી ઉઠી. ગામે ત્રી ગયા છે. કન્યાએ બીજી બાજુ જોઈ જઈને જવાબ દીધો. એની ઓઢણી ઝૂલતી હતી. એણે ત્રણ વાર લસરતી ઓઢણી માથા ઉપર સંકોરી. આવે ત્યારે કહેજો કે વજીર બાપુએ હડિયાણે પેડાવેલ છે. હા, ટૂંકો જવાબ મળ્યો. અસવારને જોઈ ગાયનું ગણ ઊંચા મોં કરીને વેમાતું ઊભું થઈ ગયું. અસવારને થોડી વાર અબોલ ઊભા રહ્યા પછી યાદ આવ્યું કે હવે વધુ ઉભવવાનું પ્રયોજન રહેતું નથી. તોય એણે પૂછ્યું, ભૂચર મોરી ક્યારે આવવાના છે? કાલે સાંજે. વધુ વાર રોકાવાનું બાનું હાથ ન આવ્યું એટલે એણે ઘોડો વાર્યો. પાછળથી સાથ પડે એવી આશાએ ધીરે પગલે ગતિ કરી થોડેક દૂર ગયો ત્યારે પાછળ રાજુલનો કટાક્ષ પહોંચ્યો. ઘોડાનું પૂંછડું પડી ગયું. નાગડે ઘોડો થોભાવ્યો. ચોમેર નજર કરી. સ્થાન નિર્જન હતું. ઘોડો ઉપડતે પગલે પાછો લીધો અને રાજુલ ઝૂંપડીમાં પેસી જાય તે પહેલાં તો ઘોડો આડો ફેરવીને કહ્યું, લાવો જરી, આપજો તો પૂંછડું. આ લે, કહી રાજુલે અંગૂઠો દેખાડવા હાથ ઊંચો કર્યો. એ પરે જ એણે ઘોડે બેઠે બેઠે દેહ લંબાવી રાજુલનો હાથ બાવડેથી પકડી આખા શરીરને ઊંચે ઉઠાવી ખોરામાં નાખીને ઘોડાને ડોટાવી મૂક્યો અને ગાયોનું ગણ હિંહોરા દેતું પાછળ થયું. આગે જઈને એણે ઘોડો થોભાવ્યો. રાજુલેના ખોરામાં પડી પડી ચંદ્રને જોઈ રહી એણે જુવાનની કમર ફરતો હાથ નાખ્યો. રાજુલના બેઉ ગાલ જુવાનને પોતાની સમક્ષ કોઈકે નજરાણો ધરેલા હેમના ખૂંચા લાગ્યા. એ ગાલો પર બે ચુંબનો ચોડીને પછી એણે ગાયોની ડોટાડોટમાંથી બચવા રાજુલને ધરતી પર લસરતી મૂકી. રાજુલે થોડી ઘડી બેંગડું પકડી રાખ્યું. અસવારે પૂછ્યું, પડી ગયેલું પૂંછડું પાછું દેવાના મૂલ પહોંચ્યા ને? રાજુલ હાંફતી હતી, બોલી ન શકી. એને એ પર મરવાની મનેચ્છા કરાવનારી લાગી. એના લોચન અડધા બિડાયા હતા. અધૂરા મૂલ ચૂકવવા કાલ સાંજે આવીશ. ખેચર, અરે ભૂચર મોરીને આંટો ખવરાવશોમાં. એટલું કહીને એ ઉપડી ગયો. તે પછી પોતે ઝૂંપડીએ ક્યારે આવી તેનું સ્મરણ રાજુલને વર્તે દિવસ પ્રભાતે નહોતું રહ્યું. પોતાનું મોં એ ઘસીને લૂછતી હતી, પણ રોમરાયનો સર્વરાજ ભૂસાતો નહોતો. અને પિતા આવ્યો ત્યાં એણે જોયું કે દીકરીનું આજનું રુદન કોઈ અજબ પ્રકારનું હતું. જાણે કે કોઈ સુખ વેદના સહેવાતી નહોતી અને એ રાતથી ભયંકર પંખીઓ દેખાતા બંધ પડ્યા. રાજુલ બેધ્યાન મટી રડતી મટી ટીંબો છોડવાની વાત એણે મેલી દીધી. પલરેલ ધરા જેવી એ દાઢી બની ગઈ.